તારીખ 3/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 529 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 309
દ્રષ્ટિ દીધી છે તેને તો વિતરાગતાનો ફળ છે. દ્રષ્ટિ ધર્માત્મા જેને એક પોતાનું પરમ તત્વ ઉપાદે છે એ સર્વસ્વપણે ઉપાદેતા એમાં દ્રવ દ્રષ્ટિ છે. અથવા જેને સહજ તત્વ ઉપર દ્રષ્ટિ છે તેને પોતાના એકમાત્ર પરમાત્મ તત્વનું જ ઉપાદેશન હોય છે, થાય છે. એવા ધર્મીજીને પોતાનું જે પરમ સ્વરૂપ છે તે વિતરાગતાનું ઘર છે. એવા ધર્મીજીને પોતાનું સ્વરૂપ છે વિતરાગતાનું ઘર એટલા માટે છે કે એમાં રાગ નથી. રાગ વિનાનું પોતાનું પરમ તત્વ છે અને શરૂઆતની જગનની વિતરાગતાથી માંડીને પરિપૂર્ણ વિતરાગતા એ સહજ પરમ તત્વમાંથી પ્રગટ થશે, એમાંથી નીકળશે. તેથી પોતાનું આત્મા એ વિતરાગતાનું ઘર છે. આનું ઘર છે, એનું ઘર છે એટલે શું કે પોતાના ઘરમાં પોતાનું બધું સચવાઈ રહે છે. પોતાના કરતા શ્રીમંત હોય તેના ઘરમાં મહેમાન થઈને જાય તો પણ પોતાના ઘરમાં ફાવે એટલું સગવડતા વાળા બીજાના ઘરમાં ફાવતું ત્યારે માણસ એમ કે છે કે ઘર એ ઘર. આત્મા પોતે પોતાનું ઘર છે. શેનું ઘર છે? માટીનું, ચૂનાનું, પથ્થરનું, કાચનું, પ્લાસ્ટિકનું, લોખંડનું, લાકડાનું ઘર છે. વિતરાગતાનું ઘર છે. અંદરમાં ખાંસી ખાંસીને અનંત પરિપૂર્ણ વિતરાગતા ભરી છે. એના ઉપર ધર્મીજીવની દ્રષ્ટિ છે. ધર્મીજીવની દ્રષ્ટિ આ સિવાય બીજા એક ઉપર એ પોતાનો આત્મા પરમ તત્વ છે એના ઉપર એને દ્રષ્ટિ દઈ દીધી છે. એની દ્રષ્ટિમાંથી આવું પોતાનું વિતરાગ સ્વરૂપ ક્યારેય ખસતું નથી. ખસતું નથી એટલે ક્યારેય ગૌણ થતું નથી. બીજા કાર્યો થાય છે તે ગૌણપણે થાય છે. આત્મા ગૌણ રાખીને કદી ધર્મીને બીજા કાર્યો થતા
નથી.
એની દ્રષ્ટિ દીધી છે એમ કહેવાય છે.
મંદિરને વિતરાગતાનું ઘર કહેવાય છે ને હજાર ઘડીવાળી
છે. એ વ્યવહાર છે, વ્યવહાર કહેવાય છે. વિતરાગ પરમાત્મા અહીંયા બિરાજમાન છે.
હાજી
એકદમ તમને આજ લાભ આપો અમારા માટે. પૃષ્ઠ સંખ્યા 148 529 છે. ધર્મી જીવે શું કાર્ય કર્યું છે શંકાય ધર્મી જીવને થઈ રહી છે કે એને સો જ તત્વો ઉપર દ્રષ્ટિ દીધી છે, એટલે એને સર્વસ્વ ઉપાદિપણે પોતાના પરમાત્મ તત્વને નિજ સ્વરૂપને કર્યું છે અને એને પોતાનું ઘર ભાષ્યું છે, પોતાનું સ્વરૂપ ભાષ્યું છે. વિતરાગતાનું એ ઘર છે, એમાં સર્વત્ર વિતરાગતા વ્યાપેલી છે, સર્વત્ર વિતરાગતા છવાયેલી છે. વિતરાગતા હોય છે એવું એને જેમ ઘર પ્રત્યે ભલે ઝૂંપડી હોય તો પણ ઘર પ્રત્યે જીવને મમત્વ છે. એવું મમત્વ છે કે શ્રીમંતની સગવડતા વાળા ઘર પ્રત્યે એને મહેમાનગતિમાં પણ એવું મમત્વ ઉત્પન્ન થતું નથી. એવું પોતા પણ જેમાં છે એ વિતરાગતાનું ઘર છે. અહીં તો એમ લિંગ છે કે એમાંથી વિતરાગતા આવ્યા જ કરશે. માણસ નથી કે કોઈ એક શરીર જો રોગનું ઘર થઈ જાય તો એક રોગ, રોગમાંથી બીજો રોગ, બીજામાંથી ત્રીજો રોગ, એમને રોગનું ઘર થઈ જાય તો કે છે જ રોગનું ઘર. શાસ્ત્રમાં શરીરને રોગનું ઘર કીધું છે, એ શાસ્ત્રમાં આત્માને વિતરાગતાનું ઘર કહ્યું છે. આમ બે ઘર છે, એક સંયુક્ત પર્યાયમાં જળ ચેતનની સંયુક્ત પર્યાયમાં બે ઘર છે. શરીર રોગાદીનું ઘર છે, આત્મા વિતરાગતાનું ઘર છે, રાગ રહિત તત્વ છે.
વિતરાગતામાં જ રહીએ ને પછી
એને જોવે તો એવી એની મુખ્યતા વર્તે કે બધા કાર્યો ગૌણ થઈ જાય. વિતરાગ ન થાય ત્યાં સુધી બીજા કાર્યો દેખાય, પણ બધા જ ગૌણ થઈ જાય અને એક વિતરાગ પરમાત્મા તત્વ પોતાનું મુખ્ય રહે. વિતરાગ મૂર્તિમાંથી વિતરાગતા આવે છે. આત્મા જે વિતરાગ મૂર્તિ, એ વિતરાગ મૂર્તિમાંથી વિતરાગતા આવે છે. ઋતુઓ વિતરાગતાની મૂર્તિ છે. અરૂપી ચૈતન ઘન વિતરાગ મૂર્તિ પ્રભુ છે, પછી એમાંથી વિતરાગતાનો પ્રવાહ પર્યાયમાં વ્યાજ કરે એવો એનો સ્વભાવ છે. વિતરાગ મૂર્તિ પણ પોતે વિતરાગ મૂર્તિ છે અને એમાંથી પરિપૂર્ણ વિતરાગતાનો પ્રવાહ સાદી અનંતકાળ રહે એવો એનો સ્વભાવ છે. પોતે વિતરાગ મૂર્તિ તરીકે રહે અને પર્યાયમાં રાગાદી રહ્યા કરે એવો એનો સ્વભાવ નથી. સ્વભાવ તો એમાંથી વિતરાગતા જ રહ્યા કરે, વિતરાગતા જ આવ્યા કરે, વિતરાગતા જ પ્રવાહ ચાલુ જ રહે એવો એનો સ્વભાવ છે. વિતરાગતાનું પરિણમન થઈ જાય એવો એનો સ્વભાવ છે. બીજું પરિણમન થાય એવો એનો સ્વભાવ નથી. રાગાદીનું પરિણમન થાય એવો એનો સ્વભાવ નથી અને શરીર આદિ બહારના કોઈ કાર્યો કરવાનો એનો સ્વભાવ નથી. આ પૂજા ભક્તિ કરવાનો એનો સ્વભાવ નથી. બહારમાં બીજા અનેક પ્રકારના સંસારના કાર્યો, ધર્મના કાર્યો, સંસ્થાના કાર્યો, ઉત્સવના કાર્યો બધી ગયું એ કરવાનો સ્વભાવ નથી. આત્માનો
શું છે
એ વિભાવ છે. સ્વભાવ નથી પણ એ
વિભાવ છે.
વિભાવ છે બધો.
શું કરવું શું હવે
વ્યવસ્થિત રહે છે
પણ એવી હોસ ન થવી જોઈએ કે આત્માનું ગૌણ થાય. વિતરાગતાનું ઘર એ ગૌણ થાય એવી હોસ ન થવી. આવે હોશ આવ્યા એ ભૂમિકામાં એવી હોશ આવે, આવ્યા વિના રહે નહીં તો પણ એની મર્યાદા કેટલી કે ગૌણપણે થાય એટલી, મુક્તપણે થાય એટલી નહીં પણ ગૌણપણે થાય એટલી એની મર્યાદા છે.
ઉત્સાહ દેખાય ઉમંગ નાચે
મર્યાદાનું ઉલ્લંઘન કરીને કાંઈ કરી શકતો નથી.
ઇન્દ્ર નાખે
ઇન્દ્ર પણ મર્યાદામાં રહે છે. સૌગર્ણ ઇન્દ્ર ભગવાનનો જન્મ થતા નાચી ઉઠે,
નાચી ઉઠે.
પગે સુઘડા બાંધીને નાચનારીની જેમ નાચે એટલી લઘુતા પોતાની ભગવાનની મહાનતા પાસે ઉત્પન્ન થાય અવસ્થામાં એ પણ એક ભાવ ઉત્પન્ન થાય છે, પણ એ ગૌણ થઈ જાય છે, મુખ્ય નથી. એમ છે એવો પોતે મહાન છે, વિતરાગતાનું ઘર પરમેશ્વર પોતે છે એ એટલો મહાન છે. જેના ઘરમાં રાગ નથી પણ સંતાથી ભરેલું ઘર છે, વિતરાગતા નો બીજો ભાવ લીધો છે સંતા. વિતરાગતા રાગના અભાવને સૂચવે છે, રાગની મંદતાને
નહીં.
શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનો પણ એવું સમજે છે કે જેમ જેમ કષાયની મંદતા થાય તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાને જાય, કેમ કે રાગની મંદતા થાય એટલે ત્યાગ કરી શકે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અને ભોગ ઉપભોગના પદાર્થોનો વિધવિધ પદાર્થોનો ત્યાગ કરવામાં આવે છે. એ કષાયની મંદતાપૂર્વક પોતાને થાય છે એટલે ધર્મી જીવમાં પણ એવી કલ્પના કરે છે. કષાય તીવ્ર હોય ત્યારે પર પદાર્થને કરવું ભોગવવું આદિ તીવ્ર પરિણામ થાય છે, અને પોતાને મંદ પરિણામ થાય ત્યારે ત્યાગાદીના ભાવ વિરક્તિના ભાવ આવે છે. એ ધર્મીમાં પણ એમ કલ્પના કરે છે, એને આ સ્વરૂપ સ્થિરતા વિતરાગતા એટલી બધી છે એટલે રાગનો વ્યય થયો છે, છેદ થયો છે, અભાવ થયો છે, અને રાગ રહિત સ્વભાવનો સદભાવ વર્તે છે, પર્યાયમાં સ્વરૂપ સ્થિરતા વર્તે છે. ત્યારે અનેક પ્રકારના બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાનો વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. એ પ્રતિજ્ઞાપૂર્વક બંધ કરવાનો વિકલ્પ થઈ ગયો પછી એ વિકલ્પ એને ઉત્પન્ન થતો નથી. જેમ કે અણુવ્રત લઈએ ત્યારે પહેલો વિકલ્પ એને બંધ કરવાનો આવે, મહાવ્રત લઈએ ત્યારે એને સર્વસાવધીઓનો ત્યાગ કરવાનો વિકલ્પ પ્રતિજ્ઞા રૂપે આવે. પછી વિતરાગતા એટલી વધી જાય છે એવા શુભભાવપૂર્વક વિતરાગતા એટલી વધી જાય છે, સ્વરૂપ સ્થિરતા એટલી હદે થઈ જાય છે કે પછી એને એ સંબંધીનો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી રહેતો. જે પ્રતિજ્ઞા કરી હોય તે પ્રતિજ્ઞા સંબંધી એ પ્રતિજ્ઞા તૂટે એ બુદ્ધિપૂર્વકનો ભાવ ઉત્પન્ન થાય, અબુદ્ધિપૂર્વકનો રહી જાય છે તો આગળ આઠમા ગુણસ્થાન પછી જુદા જુદા ગુણસ્થાને જુદા જુદા કષાયનો અભાવ થાય છે. પણ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ પછી એને ન ઉઠે. જ્યારે શુદ્ધભાવપૂર્વક થયેલી પ્રતિજ્ઞામાં બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ઉઠે તો પણ એને દબાવે છે, દમન કરે છે, એને શાંત કરે છે હઠ કરીને. એ પ્રકાર ધર્મીના પરિણામમાં હતો. હઠથી દમનથી વિષય ત્યાગ કરવાનો પ્રકાર ધર્મીના પરિણામમાં હોતો નથી. એવા પરિણામમાં બોજો ઉત્પન્ન થાય છે, ત્યાગનો ભાર વહન કરવાનો બોજો ઉત્પન્ન થાય છે, પરંતુ ધર્મીને તો સહજ પરિણામ છે, સહજ વિતરાગતા છે અને સહજ રાગાદીનો ત્યાગ છે, સહજ રાગાદીના વિષયનો ત્યાગ છે. તેથી જેમ આર્ય મનુષ્યને અભક્ષ માંસાદીનો વિકલ્પ નથી, એને ખબર હોય કે દુનિયામાં બહુ ભાગ મોટી વસ્તી આ માંસાદીનું ગ્રહણ કરે છે, મદનું ગ્રહણ કરે છે અને એની કિંમતનું આપે છે, પણ આર્ય મનુષ્યને એનો વિકલ્પ થતો નથી. આર્યતા આડે એની સહજ ભૂમિકા છે,
સહજ બરોબર.
એવી સહજ ભૂમિકામાં જે વિતરાગતા જે તે ગુણસ્થાન અનુસાર ઉત્પન્ન થાય છે ત્યારે એને રાગ અને રાગના વિષયમાં સદભાવ રહેતો નથી, એને લોકો ત્યાગ કર્યો છે એમ જાણે છે, પણ એ સહજ ત્યાગ છે, કૃત્રિમ ત્યાગ નથી.
આનંદ કરતા કરતા વિતરાકતા વધે છે, દુઃખી થતા થતા
પ્રાણે હઠથી કરવામાં આકુલતા થાય એવી આકુલતા ધર્મીને હોતી
નથી. વાહ વાહ.
સહજ આનંદ ને સહજ શાંત દશામાં પોતે અંતરંગમાં વિચરે છે, વિહાર કરે છે, અને આનંદ દશામાં માલતા માલતા આગળ વધે છે. એમાં એને જરા પણ કષ્ટ નથી. લોકો એમ કહે છે કે ચારિત્ર પાળવું એમાં ઘણું કષ્ટ છે, મીણના દાંતે લીધાના છે, આ એવું બોલે છે. ખોટી વાત છે, તદ્દન ખોટી વાત. યથાર્થ ધર્મ નો પ્રકાર નથી, એ વિપરીત પ્રકાર છે. યથાર્થપણે જો પોતાના સાધનામાં જીવે તો સાચી સાધનામાં આકુલતા ન હોય, પણ સાચી સાધનામાં શાંતિ હોય, આકુલતાનો અભાવ હોય, એને સાધના કહેવામાં આવે છે. સાધુ એમાં શું, ત્યાગ સાધ્યો, આકુલતા સાધી કે શાંતિ સાધી? કે જેણે શાંતિ સાધી એને સાધના કરી છે, એના ત્યાગને સાચો ત્યાગ ગણાય છે. આકુલતા સાધે અને એમાં ત્યાગ હોય તો એને ખરેખર ત્યાગને સાધ્યો છે એ વાત પણ લાગુ પડતી નથી. શું કહે છે, જેના ઘરમાં રાગ નથી પણ સમતાથી ભરેલું ઘર છે. સમતા એટલે સંપણું, સંપણું એટલે વિષમપણું નહીં, તેને સંપણું કહેવામાં આવે છે. વિષમપણું એટલે ઈષ્ટ અનિષ્ટપણું પરિણામમાં થવું નહીં, એટલે રાગ દ્વેષનું ઉપજવું થવું નહીં. મોહના અભાવથી તેની સંતતિ જે રાગ અને દ્વેષ, એ મોહની સંતતિ છે. જેટલો મોહનો અભાવ એટલી એની સંતતિનો અભાવ થાય છે. એ મોહના અભાવપૂર્વક રાગ દ્વેષાદિનો અભાવ થવો એટલે ઈષ્ટ અનિષ્ટપણાના વિષમ પરિણામ ન થવા, એને સમ પરિણામ કહેવામાં આવ્યા છે. એ સમપરિણામથી ભરેલું ઘર છે. આત્મા પોતે સમ સ્વભાવી છે, ઈષ્ટ અનિષ્ટ પણ કરવાનો એનો સ્વભાવ નથી. જો પોતાના સ્વરૂપને અવલોકે, જ્ઞાન સ્વભાવથી પોતાના સ્વરૂપને અવલોકે, તો જ્ઞાન સ્વભાવમાં તો માત્ર જાણવાનું છે, માત્ર જાણવામાં ક્યાંય પણ સમ વિષમપણું, વિષમપણું થવું, ઈષ્ટ અનિષ્ટપણું થવું એવું માત્ર જાણવામાં નથી. માત્ર જાણવામાં તો સમપણે રહેવું, એટલે કોઈ પણ જ્ઞેય હોય તે માત્ર જ્ઞેય પણ એ સરખું જ રહે. એક વખત પૂજી બેન શ્રીને પ્રશ્ન પૂછ્યો હતો આ દિવસોમાં ઉપાદી કહે છે, તે જ પર્યાયને કોઈ વખત જ્ઞેય કહે છે, અને તે જ પર્યાયને કોઈ વખત હે કહે છે. આમ એક પર્યાયને ત્રણ દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે, તો એમાં કયો કયો દ્રષ્ટિકોણ છે સમજાવવા કૃપા કરશો? આવો એક પ્રશ્ન. તો પર્યાયમાં ત્રણ જાત છે, આપણે જરા વિસ્તાર છે કે પર્યાયમાં ત્રણ જાત છે. એક અશુભ જાતિની પર્યાય કષાયની તીવ્રતાની, એક શુભ જાતિની કષાયની મંદતાની, અથવા બંનેને એક પ્રકારમાં લઈએ તો અશુદ્ધ જાતિની જેમાં સકષાય પણ છે અને એક કષાયના અભાવની. કષાયના અભાવની જે પર્યાય છે એમાં પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ જાતિ એક છે, પણ જાતિ એની એક છે. હવે પહેલા તો પ્રશ્નકાર પાસેથી એ સ્પષ્ટીકરણ લેવું જોઈએ કે આમાં કઈ પર્યાય માટે આ પ્રશ્ન છે.
બરોબર,
પછી એ અનુસાર એનો બધાનો ઉત્તર આવે. તો અશુદ્ધ જાતિની જે પર્યાય છે એ તો તીવ્ર અશુદ્ધતા જેમાં છે, એવી જે અશુદ્ધપણું છે એ તો સર્વથા એ છે.
બરોબર,
એ તો કોઈ અપેક્ષા એ ઉપાદેય
નથી.
પેલા હે ઉપાદેયની
ધારણા કરી.
શુભ જાતિની જે પર્યાય છે તે યથા યોગ્ય ગુણ સ્થાને વ્યવહારે ઉપાદેય કહેવામાં આવે છે. સત્શાસ્ત્રમાં, આગમોમાં, ગુરુ શાસ્ત્ર અને સાધક ધર્માત્મા પ્રત્યેના આદર ભાવના પરિણામ છે, મહિમાના પરિણામ છે, ગુણ પ્રશંસા ભક્તિના પરિણામ છે. તે જે તે ગુણ સ્થાનમાં રાગ સહિત જીવને પોતપોતાના સ્થાનમાં હોવા યોગ્ય છે, ન હોય તો એને એથી આગળની શુદ્ધિનું કોઈ ગુણ સ્થાન હોવા યોગ્ય છે એ વાત રહેતી નથી. એટલે એને પ્રથમચિત ઉપાદો પણ ક્યાં કહે છે. તો પણ એટલે કથનચિત એટલે વ્યવહારે ઉપાધિ કહી છે, તો પણ નિશ્ચયથી તેને એ કહી
છે. બરોબર,
હવે એના ભેદ જ્ઞાનના અને સાધકતાના વિતરાગતાના પરિણામ બે વિભાગમાં લઈએ તો પૂર્ણ પરિણામ, શુદ્ધ પૂર્ણ પરિણામ અને એક અપૂર્ણ શુદ્ધ પરિણામ. તો શુદ્ધ પરિણામ છે એ પણ જે તે ગુણ સ્થાને ગુણ સ્થાન અનુસાર હોવા યોગ્ય છે, નહીંતર તે ગુણ સ્થાનમાં તે શુદ્ધિ ન હોય, તે સાધકપણું ન હોય, તે પ્રકારે આત્મા સધાતો ન હોય તો એકાંત બાધકપણું થઈ જાય
છે.
તેથી તે પણ પ્રથમચિત ઉપાદેય છે, સર્વથા ઉપાદેય નથી, કેમ કે તે અલ્પ શુદ્ધિ છે. પૂર્ણ પરિણામ છે ધર્મીનું ધ્યેય છે, આદર્શ છે, સાધ્ય છે, તેથી તેને સર્વથા ઉપાધિ કહેવામાં આવે છે. તો પણ તે કથનચિત સર્વથા ઉપાધિ કહ્યું છે, કેમ કે અપૂર્ણ શુદ્ધતા કે પૂર્ણ શુદ્ધતા એ આશ્રય કરવા યોગ્ય નથી. જોકે દ્રષ્ટિ તો એનો વિષય જ કરતી નથી, અને દ્રષ્ટિ એને વિષય નહીં કરતી હોવાથી જ્ઞાન કદી એને મુખ્ય કરતું નથી. જાણે છે પણ એને કદી મુખ્ય કરે
નહીં,
અને માત્ર એવા અવસ્થાને અવધારે એવું તો કદી સાધક દશામાં બનતું નથી. એ તો પર્યાય દ્રષ્ટિવાનને જ માત્ર પર્યાયનું અવધારણ છે, અને તે પણ વિકારી પર્યાયનું અવધારણ છે. શુદ્ધ પર્યાય તો એને છે.
બરોબર,
એટલે તે પણ કથનચિત ઉપાદે છે અને કથનચિત એ છે. એ વિશે પણ નિયમ સાધનો ચાલ્યો. તેથી પરિણામની અપેક્ષા એ તો કથનચિત હે, કથનચિત ઉપાદે વગેરે લાગુ પડે, પણ વિતરાગતાના સંભાવના જ્ઞાનના સંભાવ સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે પણ બધું જ્ઞાનનું જ્ઞેય છે. પ્રમેયત્વ એનો ધર્મ હોવાથી, જ્ઞેયત્વ એનામાં રહેલું હોવાથી તે જ્ઞાનનું જ્ઞેય છે. વિતરાગી જ્ઞાન તે પરિણામને કરવું અને મટાડવું એવા ભાવમાં આવતું નથી. સમસ્વભાવમાં રહેલું એવું જ્ઞાન કોઈ પણ પરિણામને કરવા મટાડવાના કર્તૃત્વ ભાવમાં આવતો નથી, કેમ કે અકર્તાપણું એટલે સંભાવપણું એટલે માત્ર જ્ઞાતાપણું સાક્ષીપણું. એવું જે જ્ઞાનનું શુદ્ધ પરિણમન, શુદ્ધ જ્ઞાનનું જે પરિણમન છે એ પણ જ્યારથી સ્વભાવ પ્રગટ્યો ત્યારથી ચાલુ થાય છે એ પોતાના પરિણામથી માંડીને સારા એ જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. સાધક દશામાં એ સાક્ષીપણું આંશિક તો પ્રગટી જાય છે, અરિયંત થતાં પરિપૂર્ણ પણ એ સાક્ષી ભાવ થઈ
જાય. સરસ
પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે અરિયંત ભગવાનને અનંત ચતુષ્ટયમાં અનંત પુરુષાર્થ પ્રવર્તે છે, જરાય એક અંશે પણ ઉણો પુરુષાર્થ નથી, તો અનંત પુરુષાર્થ હોવા છતાં સીધ દશા કેમ વળી થાય? આયુષ આજે આયુષના પરમાણુ પાસે એમનું કઈ ચાલે જ નહીં. બધા અઘાત્યા તો મરદા જેવા છે, મરદાને ન હટાવીએ કે ઓલા ઘાત્યાને માર્યા એ કેવી રીતે માનવું? ભાઈ જેને ઘાત્યાને માર્યા નિમિત્ત થયા એને અઘાત્યાનો ક્યાં પ્રશ્ન છે?
આ પ્રશ્ન છે.
પરંતુ કોઈ પરિણામનું કરવું મટાડવું એનું પરિણમનમાં વિતરાગ પરિણમનમાં સંભાવરૂપ પરિણમનમાં એ પણ નથી એની એક વિવિક્ષા છે, અપેક્ષા છે. એવો આ આત્મા વિતરાગતાનું ને સંભાવનું ઘર છે, સમતાથી ભરેલું ઘર છે. કેટલી સમતા કે પોતાના પરિણામમાં પણ આ દોષ થાય એને મટાડવું એવો વિકલ્પ તે રાગ છે, એવો સ્વભાવ નથી એમ જાણે છે. એવું મારું સ્વરૂપ નથી એમ જાણે છે. પોતાને સમતા પ્રગટિ છે, સંભાવ પ્રગટ્યો છે, એટલું મારું સ્વરૂપ છે એમ જાણે છે, એવું મારું સ્વરૂપ છે એમ જાણે છે, એવો અનુભવ કરે છે. એટલે કહે છે જેના ઘરમાં રાગ નથી પણ સમતાથી ભરેલું ઘર છે આવો સંત ભાવ છે. એક સાથે બે ભાવ ચાલે છે, એક કોરથી ધ્યેય ઉપાદેયનો વિવેક પણ વર્તે છે, વ્યવહાર એને વિવેક કહેવાય છે. જો ધર્મીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિવેક છે, શેને ઉપાદેય કરવું શેને હે કરવું, એને જે તોડતા આવડે છે એ અધર્મીને તોડતા આવડતું નથી, આખા દ્રષ્ટિએ એને સમજી શકે. હે ઉપાદેયતાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વિવેક છે એ ધર્મીને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને એટલો વિવેક હોતો નથી. જેને વિવેક કહેવાય છે કે આ હે ને આ ઉપાદે એને પણ ત્યાંથી ગૌણ કરાવીને માત્ર સંભાવમાં રહેવું, હે ઉપાદેયના વિકલ્પના રાગ દ્વેષમાં ન જાવું, ઉપાદેયતાનો રાગ અને હેપણાનો અને માત્ર જ્ઞાતા દ્રષ્ટા વેજવું એને અહીંયા સંભાવ કર્યો છે. દીપચંદજી સાગર અનુભવ પ્રકાશમાં હે ઉપાદેયના કેટલાક બોલ લીધા છે, પણ સરવાળો અહીંયા માર્યો છે. પાછો બહુ સરસ ગુરુદેવના પ્રવચનો આવ્યા છે, તો એમાં છેલ્લે એ લીધું છે કે આ હે ને ઉપાદેયની વિષમતા કરવાનો અહીંયા સિદ્ધાંત થાપવો નથી, ખરેખર તો સંભાવમાં રહેવાની વાત કરી છે. આ ઉપાદેય કરવું તો પર્યાયની ઉપાદેયતા થાય છે ને, પ્રયોજન પર્યાયમાં હોવાથી એવો વિકલ્પ જ્ઞાનીને ઉઠે તો પણ એના જ્ઞાનમાં એમ છે કે પર્યાયનું કર્તૃત્વ તો મને છે નહીં અને મને હોય પણ નહીં, મને હોવા યોગ્ય નથી. આ જેટલો રાગ ઉઠે છે પર્યાય આશ્રિત પરિણમનો એનો પણ અહીંયા એ આદર કરતા નથી, એને પણ ટાળીને સંભાવમાં રહી જવું કે જ્યાં જે સંભાવ થતા હે ઉપાદેયના વિકલ્પનું ઉત્થાન ન થાય. અને સંભાવ થાય ત્યાં પછી એ ઉપાદેયના વિવેક નો વ્યવહાર વિવેક નો પ્રશ્ન એને માટે રહેતો
નથી.
નથી
કામ થઈ ગયું,
એનું કામ થઈ ગયું. જ્યાં પ્રયોજન આપોઆપ સધાઈ ગયું, ધર્મીને ઉત્પન્ન થતી
નથી.
બહુ સૂક્ષ્મ વાતો કરી ગયા છે.
બહુ સરસ.
ઘણી ઘણી એ વિતરાગતા જ્ઞાનની મૂળાની બધી વાતો
કરી ગયા
છે.
હવે શું કરવું?
બસ એ તો ચાલે છે કે જેના ઘરમાં રાગ નથી પણ સંતાનથી ભરેલું ઘર છે તેના ઉપર દ્રષ્ટિ દેતા આ શું કરવું? તેના ઉપર દ્રષ્ટિ દેતા એમાંથી સંતા પ્રાપ્ત છે. આમ ધર્મી જાણે છે. ધર્મી શું જાણે છે? કે જે સંતાથી ભરેલું ઘર છે એના ઉપર મારી દ્રષ્ટિ પડી છે, એ દ્રષ્ટિનું બળ વધતું જ જાય છે. પરિણામ છે ને સમય સમયે એને શ્રદ્ધાનો પૂટ લાગે છે. દીપચંદજીની ભાષામાં કહીએ તો શ્રદ્ધાનો પૂટ લાગે છે. ને જેમ જેમ ઔષધિને પૂટ આપો તેમ તેમ તેની શક્તિ વધારે વ્યક્ત થાય, એમ સંતારૂપી શક્તિ, વિતરાગતાની શક્તિ વધારે શ્રદ્ધાના બળે વ્યક્ત થતી જાય. એને દ્રષ્ટિનું ને શ્રદ્ધાનું બળ વધુ એમ કહેવામાં આવે છે. સમયે સમયે પર્યાયનો ઘસારો લાગે છે. જેમ ઘસે ને શક્તિ નીકળે, પુત્રને ઘસે ને શક્તિ નીકળે, એમ આ શ્રદ્ધાનો ઘસારો છે એના ઉપર.
બહુ સરસ વાત.
એટલે એમ તું તેના ઉપર દ્રષ્ટિ દેતા તેમાંથી સંતા પ્રગટે છે. સંતાના પરિણામ એમાંથી વૃદ્ધિ વ્યક્તતા થતા વિકાસ પામતા પામતા ખીલતા ખીલતા વધતા જ જાય છે. એ આત્મા ખીલે છે એમ કહેવામાં આવે છે. આત્મા પોતાના સ્વભાવથી મોક્ષ માર્ગમાં ખીલી નીકળ્યો છે. જેમ કોઈ વૃક્ષ પાંગે છે ત્યારે અનેક શાખા પ્રશાખા કુલ ફળ અને કુટુંબથી પાંગરી ઉઠે છે, એમ અનંત ગુણોથી શુદ્ધાત્મા પાંગરે છે. એવી સંતા પ્રત્યે છે આત્માના તો એકલી વિતરાગતા ભરી છે. શું કહે છે કે આત્મામાં તો એકલી વિતરાગતા ભરી છે. આત્મામાં રાગનું નામ નિશાન નથી, રાગની ગંધ નથી. મૂળ સ્વભાવ જોવામાં આવે તો એકલી વિતરાગતા ભરી છે. ક્યાંય શોધવા જાય તો ખૂણે ખાંચરે પણ આત્મામાં રાગનું નામ નિશાન મળે એવું
નથી.
એવો પરિપૂર્ણ વિતરાગ સ્વભાવ છે આત્મા. એટલી જ વિતરાગતા હોય છે. પણ એકાંત નહીં થાય પણ એ સમ્યક એકાંત છે. બાકીનું જે અનેકાંત છે, અપેક્ષિત અનેકાંત છે, એ પણ આવા સમ્યક એકાંત એવા નિષ્પદની પ્રાપ્તિ અર્થે માત્ર ઉપકારી છે. અન્ય હેતુ એ નહીં. શ્રીમદજીનું આ વચન છે, અન્ય હેતુ એ નહીં. એક આવું જે વિતરાગતાનું માત્ર ઘર છે, માત્ર એને ઉપાધિ કરવા માટે અનેકાંત છે. બીજો તો અનેકાંતનું પણ હેતુ નથી. એવું આ નિશ્ચય એકાંતને સાધવાનું એકાંતની અંદર નિર્દેશન કરેલું છે કે આને તું સાધ. સર્વ અનેકાંત ના ન્યાયો, અનેકાંત ના હજારો ન્યાયો, લાખો ન્યાયો હોય, બધા જ ન્યાયો શુદ્ધ નિશ્ચય એકાંત એવું જે શુદ્ધાત્મ પદ છે, ભોગાત્મ પદ છે, એમાં એને સાધવાનું, એમાં હું પણ શ્રદ્ધાયુ જ્ઞાનને ચારિત્ર્ય કરીને કરવા માટે જ ઉદ્દેશવામાં આવ્યું છું. આ સિવાય બીજો કોઈ દ્રષ્ટિકોણ અનેકાંત શૈલીમાં પણ નથી. ऐसा भान नहीं है, ऐसा भान नहीं है. तो जो बेभान दशा है उसमें अन्यथा परिणाम हो जाता है. उसका भान मात्र से उत्तरार्थता पैदा हो जाएगी और पूर्व परिपूर्णता तक वृद्धिगत हो
जाएगी. विश्वास
है,
भान माने विश्वास.
भान मैंने वैसे तो भान में तो अनुभूति है ही, अनुभूति बिना भान होता
नहीं,
अनुभूति तो है ही इसमें. लेकिन अनुभूति तो जो है उपयोगात्मक तो कभी कभी आती है, लेकिन एक धारा जो रहती है उसमें सदा वो जागृत है. मैं परिपूर्ण वितराग संता रस से भरा हुआ एक शुद्ध आत्मा हूं, ऐसी एक परिणति जिसको जीवंत ज्योत जागती ज्योत कहने में आती है. ऐसी ज्ञान की भान की जो ज्योत है वो ज्वलंत जीवंत रहती है, ऐसी भान की दिशा साधर्मी जीव को निरंतर प्रवाहित व्यक्त रूप में रहती है. सैकड़ों बाहर के काम करते होते हुए भी ये जो समान दिशा है वो अपनी ताकत से प्रवाहित है, उत्पन्न है. तो इसकी ताकत इतनी है कि सैकड़ों काम करने का जो विभाव है उसको विनष्ट कर देगी, नाश कर देगी. जब से भान दशा उत्पन्न होती है तब से ये विभाव को टीबी लागू हो जाता है, क्षय रोग उसको हो जाता है.
अच्छा,
फिर कोई अस्पताल ऐसे नहीं है कि उसको बचा सकेगा. ऐसा टीबी हो जाता है,
विभाव को
तो क्षय पामता पामता सर्वनाश हो जाएगा. ऐसी एक सधान दिशा का बहुत महत्वपूर्ण स्थान होने से जिनादन ने इसका बहुत महत्व दिया है. भले ही वो जघन्य और शुरुआत की दिशा है, शुरुआत यहां से होती है, फिर भी इनका बहुत महत्वपूर्ण स्थान इसलिए है कि ये एक नींव की चीज है, वो पाए में लगती है. जिसका पाया मजबूत हो उस पाए पर सिद्ध पद का चरंतर कंस्ट्रक्शन बनेगा, सिद्ध पद तक का बनेगा. लोक में तो बहुत बड़े मकान होता है, लेकिन यहाँ तो अनंत मारे होता है.
अनंत मार,
अनंत मार, ऐसा पूंजी है, ऐसा पाया.
गुरुदेव से 45 वर्ष
जी बात करी कि सिद्धार्थ मा वो साधु अनंत काल सिद्धालय मा थी च्युत थता नहीं, सिद्ध पद थी च्युत थता नहीं.
क्या कारण है?
इन कारण इन समय दर्शन छे. हाँ, समान दशा छे, एवं समय दर्शन चारे गति मा जे जीव ने थाय तेने एक सत्य. કાડો માં કરેલા દેડકા ને થાય કે પછી ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર બેઠેલા ઇન્દ્ર ને હોય, એમાં ફેર નથી. સાતમી નારકીના નારકી ને હોય કે કોઈને એમાં ધર્માત્માની એવું એ સ્થિતિમાં કોઈને ફેર નથી, એવું એક સરખું થાય છે. ચારેક 45 વર્ષ સુધી એનું મહત્વ એ રીતે
એક જ વાત ગાય,
એક વાત ગાય. બીજી વાત તો ત્યાર પછીની છે, જો આ પણ સાધ્ય ન થાય, આત્મભાન પણ સાધ્ય ન થાય, તો આગળની કોઈ વાત સાધ્ય થાય એ વાત ક્યારે? એમણે જગત ઉપર દ્રષ્ટિપાત કર્યો ત્યારે જોયું કે કહેવાતા સાધકો, પછી શ્રાવકો હોય કે મુનિઓ હોય, પણ મૂળ વાતથી વંચિત છે. બીજી ક્યાં વાત કરો? આ વાત તો હજી શરૂ નથી થઈ કોઈને, તો બીજી વાત કરવાનો પ્રશ્ન રહેતો નથી. વિશેષતા એ હતી કે હજારો પડખેથી આ વાત એમણે સ્પષ્ટ કરી.
વાહ,
એ વિશેષતા છે. બહુ સરસ વિષય છે. તેના ઉપર દ્રષ્ટિ દેતા વિતરાગતાનું ને સમતાનું જે ઘર છે અંતરમાં, એના ઉપર દ્રષ્ટિ દેતા તેમાંથી સમતા પ્રત્યાગ કરે છે. એ ઉપાદેતાનો વિકલ્પ કરશે એમાંથી સમતા નહીં કરશે. વિકલ્પ રાખશે, ભલે એને એ વિકલ્પ આવશે જે તે ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે, છતાં એ વિકલ્પમાંથી વિતરાગતા નહીં આવે. પણ જે સ્વરૂપ પર જે દ્રષ્ટિ દીધી છે ત્યાંનો જે પૂટ લાગે છે, અને જ્ઞાન પણ જેટલા અંશે એને અનુસરે છે, ચારિત્ર પણ જેટલા અંશે દ્રષ્ટિના વિષયને અને દ્રષ્ટિને અનુસરે છે, આમ તો જ્ઞાન જ્ઞાનને ખેંચે છે, પણ આમ જોઈએ તો દ્રષ્ટિ બધા ગુણને જાણે ખેંચે છે. એટલે એ બાજુનું જેટલું ખેંચાણ છે, અનુસરવું છે, એમાંથી વિતરાગતાને સમતાને આદિ અનંત ગુણની પ્રગટ થવું થાય છે. બીજી બધી વિકલ્પની જે પ્રક્રિયા છે એ ભલે એના ગુણસ્થાન અનુસાર હોય, તો પણ એ કાર્ય સાધક નથી. કાર્ય સાધક તો સ્વરૂપનો આશ્રય જેટલો થાય, દ્રષ્ટિએ તો પૂરેપૂરો કર્યો, પણ છતાંય વારંવાર કરે છે, અનંતકાળ કરે છે. અને બીજા ગુણો પણ જેટલા એને અનુસરે છે એટલું જ કાર્ય સાધક પણ છે, બાકી વિકલ્પથી કોઈ કાર્ય સધાતું
નથી.
આત્મામાં તો એકલી વિતરાગતા ભરી છે, તેમાં જેણે નજર કરી છે, જેણે નજર કરી છે, જેણે ભાન કર્યું છે, જેણે દ્રષ્ટિ દીધી છે, એ બધું એકાર છે. તેમાં જેણે નજર કરી છે તેને તો તે વિતરાગતાનું ઘર છે. જેણે નજર કરી છે એને વિતરાગતાનું ઘર માલુમ પડ્યું છે, છે બધાને, પણ જેને ભાન નથી, પોતાના ઘરમાં દોલત ભરી છે એનું જેને ભાન નથી, તે ભીખ માંગે છે.
ખરી, બરોબર.
એ શાંતિને ને સમતાને શોધે છે રાગમાં ને વિકલ્પમાં, ને રાગની ક્રિયામાં, દેહની ક્રિયામાં, મનની ક્રિયામાં, વાણીની ક્રિયામાં. કોઈ એમ વિચારે છે કે હું જપ જપું તો મને શાંતિ મળે, તો કોઈ એમ કે છે કે જપ જપું એટલું શા માટે, હું તો મૌન રહું તો મને શાંતિ મળે. કોઈ કે હું પહાડ ઉપર ચડું તો મને શાંતિ મળે, જંગલમાં જાઉં તો શાંતિ મળે, સમુદ્રના કિનારે બેસો તો શાંતિ મળે, વન ઉત્પન્નમાં શાંતિ મળે, ફોન કરો તો ક્યાં એને મળે એવું
નથી.
બરોબર, એને અંદર નજર કરે તો થાય એવું છે. એટલું કેવું છે, બહારમાં ક્યાંય ગૂટે તો ક્યાંયથી મળે એવું
નથી. બહુ સરસ.
તેમાં જેને નજર કરી છે, જેને એનું ભાન થયું છે કે આમાં એકલી સમતા જ કરી છે. આત્મા સમતા રસનો પિંડ છે, અનંત સમરસ સ્વભાવ એની અંદર ભરેલો છે, ચૈતન્ય રસ છે. એ ચૈતન્ય રસ છે, એ આત્મરસ છે, બસ એમાં દ્રષ્ટિ દે છે ત્યારે એને વિતરાગતાનું ઘર છે, એના માટે વિતરાગતાનું ઘર છે. દ્રષ્ટિ ન દે તો એના માટે વિતરાગતાનું ઘર કોઈ નથી. એ બાર જ દુઃખ છે. ફરી ફરીને આ જીવ સ્વરૂપમાં દ્રષ્ટિ દીધા વિના શું કરે છે કે અનેક વાર ફરી ફરીને અનંત વાર એ બહારમાં જ છે, ક્ષમતા ગોતે છે. શરીરની ક્રિયા, મનની ક્રિયા, વાણીની ક્રિયા, વિકલ્પની ક્રિયા, મનની ક્રિયામાં વિકલ્પની ક્રિયા હોય છે, ત્યાંથી ક્ષમતા શાંતિ ગોતવાનો પ્રયત્ન કરે છે. એને ક્યાં એને આત્મા ક્ષમતા રસનું ઘર રમવું, એના માટે આત્મા ક્ષમતા રસનું ઘર ક્યાં થયું, ક્યાં રહ્યું, એની માટે તો છે
નહીં.
એટલે કે જેને તેમાં નજર કરી છે એમ લીધું, તેને તો તે વિતરાગતાનું ઘર છે. એવા આત્મા માટે પોતાનો આત્મા વિતરાગતાનું ઘર છે. એને એમ લાગે છે કે મારી અનંત વિતરાગતા મારા સ્વરૂપમાં સદાય વિદ્યમાન છે, સદાય મોજૂદ છે. બસ મેં એના ઉપર દ્રષ્ટિ દીધી છે, મને એનું ભાન વર્તે છે. એટલે આ વિતરાગતાના પરિપૂર્ણ સામર્થ્યમાંથી વિતરાગતા પરિપૂર્ણ થી આ જ્ઞાન રહેશે નહીં. એની પ્રતીતિ એને પોતાના સ્વરૂપની પ્રતીતિમાં એ પ્રતીતિ અંદરમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેને પૂર્ણ સામર્થ્યની પ્રતીત થઈ તેને પર્યાયમાં પૂર્ણતાની પ્રતીત માટે નવું કઈ પ્રતીતની અપેક્ષા એ કરવાનું બાકી રહે છે એ વાત રહેતી નથી. તેથી એમ કહ્યું કે સ્વરૂપની પ્રતીતિમાં નવું તત્વની પ્રતીતિ છે. મોક્ષ પર્યંતની, મોક્ષ તત્વની પણ એમાં પ્રતીતિ છે. પ્રતીતિ છે એટલે આવું મોક્ષ તત્વ હોય એમ પ્રતીતિ છે એમ નહીં, એટલું માત્ર નહીં. એવું હોય એ તો ઠીક છે, પણ એવું મને અલ્પકાળમાં આમાંથી વિતરાગતાના ઘરમાંથી થઈ જશે એવી એને પ્રતીતિ છે. સામાન્ય રીતે માણસ મૂળ તત્વ શીખે, આગળ અનુસાર મૂળ તત્વ ભણે ત્યારે એટલું ભણે છે કે પૂર્ણ શુદ્ધિ આત્મામાં થાય અને કસાય કલંક અનંતમાં ભાગે પણ ન રહે ત્યારે તેને મોક્ષ થયો કહીએ. એવા મોક્ષનો, મોક્ષના આવા સ્વરૂપનો વિશ્વાસ કરવો એટલે કે મોક્ષનું આવું જ સ્વરૂપ હોય તેને મોક્ષની નવતત્વમાં મોક્ષની શ્રદ્ધા કહેવામાં આવે છે. તેની આગમ ભાષાએ વાત થઈ, અધ્યાત્મ ભાષાએ તો એવો મોક્ષ મને અલ્પકાળમાં સ્વરૂપની પ્રતીત થતા જેને પોતાને મોક્ષ થવાની પ્રતીત ઉગી જાય છે એની અંદરમાં નવતત્વની પ્રતીત થઈ ગઈ એમ કહેવામાં આવે છે. એ તિરિંચની એ પ્રતીત છે. વિદવત્તામાં આટલી પ્રતીત આવે, પણ માત્ર વિદવત્તા હોય તો એને આ પ્રતીત ન આવે કે મારો મોક્ષ થઈ જશે આવો.
બરોબર,
આ આત્મા પરિપૂર્ણ મોક્ષ સ્વરૂપ જ છે, તેથી મારી અવસ્થા પણ અલ્પકાળમાં મુક્ત થઈ જશે એને એ ભાસતું નથી. આત્મા એ ભાસતો નથી અને પોતાની અવસ્થાનો અલ્પકાળ પણ ભાસતો નથી. તેથી મોક્ષની આગમ ભાષાએ સમજણ કરીને વિશ્વાસ કરે છે કે મોક્ષ આવ્યો છે તો પણ ખરેખર એને મોક્ષની સાચી પ્રતીતિ નથી. પણ આગમ વિરુદ્ધતા તો છે ને, આગમમાં જેવું મોક્ષનું સ્વરૂપ કહ્યું એવું બુદ્ધિપૂર્વક સ્વીકાર્યું ને, એ ભલે બુદ્ધિપૂર્વક સ્વીકાર્યું પણ છતાં એને હજી ખરી મોક્ષની પ્રતીત કહેતા
નથી.
કેમ કે અંદરમાં પોતાની જાત સામેલ થતી નથી, પોતાની જાતને એ ભાવ વાસ્તવ
નથી. બરાબર,
દ્રષ્ટિ જ્ઞાનને પ્રસન્ન
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 કર્યા.
દ્રષ્ટિનો વિષય તો એક સહજાત્મા છે, શુદ્ધાત્મા છે, બાકી તો દ્રષ્ટિ એ સિવાય કોઈને સ્વીકારતી નથી. દ્રષ્ટિ તો એ સિવાય કોઈને
સ્વીકારતી નથી,
સ્વીકારતી જ નથી. અને એ દ્રષ્ટિ જે પોતાના સર્જાત્મક તત્વને સ્વીકારે છે એમાં પ્રયોજનની સિદ્ધિ આપોઆપ છે. પ્રશ્ન કર્યો, જો દ્રષ્ટિ દ્રવ્ય સિવાય કોઈ પર્યાયને સ્વીકારતી નથી તો દ્રષ્ટિને પ્રયોજન સાથે સંબંધ નથી. દ્રષ્ટિ પોતે જે જોડાણી પોતાના સહજાત્મા સાથે શુદ્ધાત્મા સાથે, બસ પ્રયોજનની સિદ્ધિ ત્યાંથી થાય છે. એને પ્રયોજનની સિદ્ધિ વાસ્તવિક સમ્યક પ્રકારે થઈ અને થતી રહે છે અને થઈ જાય છે. પછી જ્ઞાન વિવેક કરે છે કે અલ્પતા કેટલી, અધુરાશ કેટલી, બધું જ્ઞાન કાર્ય છે.
બરોબર.
જેમ કોઈ મોટા ફંક્શનમાં મોટા કાર્યમાં પોતપોતાનું કાર્ય દરેક કરે છે. આપણે ઉત્સવ તો રસોડું સંભાળવા વાળા રસોડું સંભાળે, પીરસવા વાળા પીરસે, જમવા વાળા જમે, વ્યાખ્યાન કરવા વાળા વ્યાખ્યાન કરે, ને સાંભળવા વાળા સાંભળે, શોભા કરવા વાળા શોભા કરે, સૌ સૌનું કામ કરે. દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે છે, જ્ઞાન જ્ઞાનનું આપોઆપ કામ કરવા લાગે છે, ચારિત્ર ચારિત્રનું કામ કરવા લાગે છે, પુરુષાર્થ પુરુષાર્થનું કામ કરવા લાગે છે, આનંદ આનંદના અનુભવનું કામ કરવા લાગે છે. પોતપોતાનું કામ સૌ કરે છે, કોઈનું કામ કોઈને માથે નથી
રહેતું.
બરોબર. બધાએ સ્વભાવથી જ પોતાના ડિવિઝન વેચી લીધા છે અને બરાબર પૂરી ડિસિપ્લિન થી બધા કામ કરે છે. જ્ઞાનનું સુપરવિઝન છે. સુપરવિઝનમાં કોઈને ગોઠવવા હોય તો જ્ઞાનનું સુપરવિઝન છે. જ્ઞાનને ખબર છે કે દ્રષ્ટિ આમ કરે છે, જ્ઞાન આમ કામ કરે છે, ચારિત્ર આમ કરે છે, પુરુષાર્થ આમ કરે છે, આનંદ આમ પરિણમે છે. જ્ઞાનને બુદ્ધિ કરે છે, એ સુપરવાઇઝર છે. બધાનો સુપ્રિન્ટેન્ડન્ટ
છે.
એટલા માટે આગમની અંદર સત્શાસ્ત્રોમાં પરમાગમમાં જ્ઞાનની પ્રધાનતા કરવામાં આવે છે. કેમ કે એ સ્વતર પ્રકાશક છે. એ ગુણ એવો છે કે જે સ્વતર પ્રકાશક છે, પોતે પોતાને જાણે છે, પોતે પોતાને વેદે છે, અનુભવે છે. એ સિવાય બીજા પોતાના અનંત ગુણના કાર્ય પણ એ જાણે છે, કરતો નથી પણ જાણે
છે.
એટલે જ્ઞાન કોઈને કોઈ ગુણને ક્યાંય પરિણામમાં ફસાવા દેતો નથી એમ કહેવામાં આવે છે. કામ તો સૌ કરે છે. જ્ઞાન કોઈ ચારિત્ર નું કામ કરે છે કે જ્ઞાન શ્રદ્ધાનું કામ કરે છે એવું તો બધું
નથી.
સર્વ ગુણો સહાય પરિણામશીલ છે. તેમાં જેને નજર કરી છે તેની તો તે વિતરાગતાનું ઘર છે. એવો મુદ્દો લીધો છે. એને એ વિતરાગતાનું ઘર છે, બીજાને નહીં. તેમાંથી તેની એટલે સમ્યક દ્રષ્ટિઓને સમતા પ્રગટે છે. એ પોતે પણ જાણે છે, પ્રતીત કરે છે કે મારા ઘરમાં બીજું કર્યું નથી. જેમાં જેની પાસે જે માલ હોય તે આપે, સાચાની દુકાને હીરા લેવા જાય તો દોઢા વાળાને ત્યાં લોખંડ બજારમાં સોનું મળે નહીં, સોનાની દુકાને લોઢાના તગારા મળે નહીં. પણ આત્મા વિતરાગતાનું ઘર છે, એમાંથી એટલી વિતરાગતા મને હવે સર્વકાળ મળ્યા કરશે. એવું વિતરાગતાનું ઘર એ જોવે છે, એમાંથી વિતરાગતા પોતે અને પોતાને પ્રગટ થયા જ કરે છે. જે પ્રત્યક્ષ પ્રગટ થઈને અનુભવ ગોચર થાય છે એના માટે એને પૂછવું પણ નહીં કે હવે આમાંથી આમ થશે કે તેમ થશે કે શું થશે, એ વાત એને પૂછવાની રહેતી
નથી.
એ તો પ્રત્યક્ષ એને અંદરથી પ્રવાહ ચાલ્યો આવે છે, જ્યાંથી સ્ત્રોત આવે છે એ સ્ત્રોતનો એ અનુભવ કરે છે. અને એ સ્ત્રોતનું જે ઉદ્ભવ પ્રભવ સ્થાન છે એને પણ એ સરખી રીતે સમ્યક પ્રકારે અભિમુખ થઈને એ જાણે છે, સારી રીતે જાણે છે, સમ્યક પ્રકારે જાણે છે, કેવળ જ્ઞાને જાણે છે, એની રીતે જાણે છે, એટલું નહીં પણ એ રીતે જાણે છે. તેથી એને એમ કહે છે કે જેવું કેવળ જ્ઞાનમાં સિદ્ધાર્થમાં આવ્યો એવું સમ્યક દ્રષ્ટિને અનુભવ જ્ઞાનમાં સિદ્ધાર્થમાં એવોને એટલો જ આવ્યો છે. પછી એને ક્યાં પૂછવાનું બાકી રહેતો
નથી,
શંકા શંકાનો એને સવાલ રહેતો
નથી.
એ વિશે
પરમ કૃપા જય હો સનાતન દિગંબર જય ધર્મ જય હો.